એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી અર્વાચીન કવિતાના એક ખૂબ જ રસપ્રદ અને કદાચ થોડા જટિલ કહી શકાય એવા પાસાની વાત કરવાના છીએ.
હા, કાવ્યબાનીની નવીનતાની વાત.
બરાબર. ખાસ કરીને 1956 પછીની કવિતામાં જે કાવ્યબાનીમાં જે નવીનતા આવી એની વાત. આપણે એ સમયના કેટલાક વિશ્લેષણોને આધારે સમજવાનો પ્રયાસ કરીશું કે એ કવિઓએ ભાષા સાથે કેવા ધર્મૂળથી પ્રયોગો કર્યા
અને પરંપરાની જે શિષ્ટતા હતી એની સામે જાણે એક બંડ પોકાર્યો.
હા, અને કવિતાને જાણે એક અણધાર્યા રસ્તે લઈ ગયા. તો ચાલો આજે ભાષાકીય ઉથલપાથલ થઈ એની પાછળના કારણો શું હતા, એની અસરો શું થઈ એ સમજવાની કોશિશ કરીએ.
હા,
આપણી આજની આ ચર્ચાનો મુખ્ય હેતુ એ જોવાનો છે કે આ જે ફેરફાર હતો એ શું ખાલી શૈલીનો બદલાવ હતો, ઉપર છલ્લો,
કે પછી એના મૂળ ઊંડા હતા.
હા, કે પછી કવિઓની સંવેદનામાં જે ઊંડો ભૂકંપ આવ્યો હતો એનું પરિણામ હતું.
ખરેખર એ જ વાત કેન્દ્રમાં છે. જુઓ, સૂત્રો એવું બતાવે છે કે એ સમયના કવિઓ માટે કવિતા એ ખાલી લાગણી વ્યક્ત કરવાનું સાધન નહોતી રહી. એમના માટે તો કવિતા એક મથામણ હતી, જીવન અને મૃત્યુના ગહન રહસ્યોને સમજવાની, અસ્તિત્વના જે મૂળભૂત પ્રશ્નો છે ને એને પામવાની,
બરાબર,
એને પામવાની એક કોશિશ. પણ મોટો સવાલ એ ઊભો થયો કે એમની પાસે જે ભાષા હતી, જે શબ્દો હતા, શું એ આટલા ઊંડા અનુભવને વ્યક્ત કરવા માટે સ્પૂરતા હતા, સક્ષમ હતા?
એને શબ્દોની મર્યાદાનો પ્રશ્ન ઊભો થયો.
બિલકુલ. આ શંકા શબ્દ જાણે ઓછો પડે છે, અપૂરતો છે, એ ભાવ ઘણા પ્રયોગોના મૂળમાં રહેલો દેખાય છે.
તમે 1956 પછીના સમયગાળાની વાત કરી, એવું તો શું થયું એ અરસામાં કે અચાનક બધું બદલાવા લાગ્યું?
હા, એક મોટો પલટો હતો.
જાણે જે સ્થાપિત મૂલ્યો હતા, પેલી શિષ્ટતા, ઔપચારિક ભાષા, એ બધા સામે જાણે એક અસંતોષ દેખાવા માંડ્યો, વિદ્રોહ જેવું.
હા, અને વર્ષોથી જે કાવ્યરચનાની રૂઢિઓ ચાલી આવતી હતી એ જાણે બોજારૂપ લાગવા માંડી.
મને સુંદરમની પેલી પંક્તિ યાદ આવે છે, ધ્રુવપદ કહીએ, જાણે કોઈ સ્થિર આધાર જ નથી રહ્યો. આ જ ભાવના હતી નવા કવિઓમાં અને કદાચ વધુ તીવ્ર.
બિલકુલ, એવું જ લાગતું હતું, જાણે પગ નીચેથી જમીન સરકી રહી છે, એક શૂન્યાવકાશ,
એક ખલીપો.
હા, અને આ હતાશા, આ અર્થ શોધવાની મથામણમાં જે નિષ્ફળતા મળતી હતી એનો ભાવ રાવજી પટેલની કવિતામાં
ઓહો
ખૂબ જ તીવ્રતાથી વ્યક્ત થયો છે.
રાવજી પટેલ,
હા,
એમના ઠાગા ઠૈયા કાવ્યમાં એ સીધો જ સવાલ પૂછે છે, મારી પાસે કવિતાનો નથી કશો નર્થ.
નર્થ, અર્થ નહીં પણ નર્થ.
હા,
જુઓ, અહીં ખાલી પ્રાસ મેળવવા નર્થ નથી મૂક્યો, એ શબ્દ જ કહી દે છે કે અર્થની શોધ જ નિરર્થક છે, વ્યર્થ છે.
ઓહો,
કવિતા અર્થ નથી આપી શકતી. આગળ કહે છે કે કવિ તો બહુ તો શું આપી શકે, કવિતાની ગંધ.
ખાલી ગંધ?
હા, પણ વાચકને, માણસને તો જીવનની નક્કર વાસ્તવિકતાનો, સાણસીનો અર્થ જોઈએ છે.
એટલે કવિતા અને જીવન વચ્ચે જાણે એક અંતર પડી ગયું હતું.
બરાબર, એક મોટી ખાઈ.
એટલે કે શબ્દોની મર્યાદા સ્પષ્ટ દેખાઈ રહી હતી, એની પહોંચવાની જે અક્ષમતા હતી એ સમજાઈ ગઈ હતી.
હા,
રાવજીના બીજા પ્રયોગો જોઈએ તો બ્રહ્મનું બટેરંગ કે વાંકુચુકુ ઓમ.
હા, એ પણ કેટલા સૂચક છે.
એમાં જાણે ઈશ્વરનું જે સર્જન છે અને કવિનું પોતાનું શબ્દ સર્જન, એ બંનેની અપૂર્ણતા એની મર્યાદાનો સ્વીકાર છે.
બરાબર, ઓમ જેવો પવિત્ર મંત્ર પણ જાણે અધૂરો, વાંકુચુકો લાગે એમને.
અને આ બધી મથામણ પછી જાણે હતાશા આવે છે, એટલે જ કવિ કહે છે, હું આવ્યો છું હવે અંતહીન નિદ્રા ઘડવા.
હા, પણ અહીં જ એક રસપ્રદ વળાંક છે, એક વિરોધાભાસ જુઓ.
કેવો વિરોધાભાસ?
કે શબ્દ પ્રત્યેની આટલી હતાશા, એની નિરર્થકતાનો આટલો અહેસાસ, એ વ્યક્ત કરવા માટે પણ છેવટે તો શેનો સહારો લેવો પડે?
શબ્દનો જ.
બરાબર, શબ્દનો જ, જાણે શબ્દથી જ શબ્દનો વિરોધ કરવાનો, એનો નાશ કરવાનો પ્રયાસ.
વાત તો સાચી છે.
આ સ્થિતિ જ કવિની લાચારી પણ બતાવે છે અને ભાષાની અનિવાર્યતા પણ.
આ તો થઈ રાવજીની વાત, પણ આ જે શબ્દ સામેનો સંઘર્ષ હતો, આ ભાષાકીય બેચેની, એ શું ખાલી રાવજી પૂરતી જ હતી કે બીજા કવિઓમાં પણ એ જોવા મળતું હતું?
ના ના, આ વલણ ચોક્કસપણે વ્યાપક હતું, એમના પૂરતું સીમિત નહોતું. લાભશંકર ઠાકર, ચંદ્રકાંત શેઠ, આદિલ મંસૂરી, અનેક કવિઓમાં આ સંઘર્ષના પડઘા સંભળાય છે.
લાભશંકર ઠાકર, એમણે શું કહ્યું?
લાભશંકરે તો બહુ સ્પષ્ટ રીતે કહ્યું, એમની એક પંક્તિ છે, હું કવિતાગ્રસ્ત કન્ડિશન્ડ શબ્દની સામે કરું છું બંડ શબ્દોથી.
કન્ડિશન્ડ શબ્દ
એટલે પરંપરાથી શબ્દ પર જે અર્થો અને સંસ્કારોનો ભાર ચડી ગયો હતો, જે બંધનો આવી ગયા હતા, એની સામેનો બંડ શબ્દોથી જ. એમને પણ સમજાઈ ગયું હતું કે જૂની ઘરેડના કવનના કૂકા કશા ખપના નથી.
અને આદિલ મંસૂરી, એમની પેલી કબૂલાત કવિતા, એ તો જાણે આખા યુગની મનોદશા રજૂ કરે છે નહીં?
બિલકુલ, એ કવિતામાં આદિલ જાણે આખી પેઢી વતી બોલી રહ્યા હોય એવું લાગે. એ કહે છે કે પોતે અનર્થોના જંગલમાં અટવાય છે.
અનર્થોના જંગલમાં?
હા.
અને પછી મૌનના રહસ્યને પામવા માટે, શબ્દની પેલે પાર જવા માટે એ ક્યાં ભટકે છે? છંદના ખંડેરમાં,
ઓહો,
લયની ભટિયાર ગલીઓમાં, અને અંતે શું કહે છે? અર્થના નકશાઓને ચાવી જવાની વાત કરે છે.
અર્થના નકશા ચાવી જવા?
હા. આ બધું શું બતાવે છે? પેલી અર્થના બંધનને તોડી નાખવાની, ભાષાની સીમા ઓળંગી જવાની એક તીવ્ર ઝંખના.
પણ પછી સીતાંશુ યશશ્ચંદ્ર આવે છે અને ત્યાં તો જાણે આખી બાજી પલટાઈ જાય છે.
હા, ત્યાં વળી નવો વળાંક આવ્યો.
એવું લાગે કે એમણે તો શબ્દોને એટલા તોડ્યા મરોડ્યા, એના અર્થને સાવ ભૂંસી નાખીને એને ખાલી ધ્વનિ, ખાલી અવાજ બનાવી દેવાનો પ્રયાસ કર્યો.
બરાબર.
અહીંથી જ પેલી વાચાળતાની વાત શરૂ થાય છે ને, જે આ સમયની કવિતાનું એક મુખ્ય લક્ષણ ગણાયું.
બરાબર પકડ્યું.
પણ આ વાચાળતા આવી ક્યાંથી? એનું મૂળ શું?
હા, એ જ પ્રશ્ન થાય.
એ પણ પેલી અર્થહીનતા, પેલી શૂન્યતાની ભાવનામાંથી જન્મેલી એક પ્રતિક્રિયા હતી. આ પૂરમાં સ્વાભાવિક છે કે છંદના બંધન તૂટી જાય. એટલે જ કહેવાયું, છંદના ભાંગીને ખંડેર થયા. અને કવિતામાં નવા ભાવછટા, નવા ટોન ઉમેરાયા. જાત સાથે મજાક એટલે કે આત્મવિડંબના, કટાક્ષ, પ્રલાપ એટલે કે બકવાસ જેવું પણ.
હા હા.
કવિ જાણે પોતાની જાતને જ પાત્ર બનાવીને પ્રથમ પુરુષ એક વચન હુંમાં વાત કરવા લાગ્યો. આનું પરિણામ શું આવ્યું?
શું આવ્યું?
પરિણામે આવ્યું કે શબ્દનો જે ચોક્કસ નક્કર અર્થ હોય ને, એ ઘણીવાર ઓગળી ગયો. એની જગ્યાએ શબ્દોના ફીણ, એક જાતનો ઘોંઘાટ, એ વધુ દેખાવા લાગ્યો.
અને શ્લીલ અશ્લીલ, શિષ્ટ અશિષ્ટ, એ ભેદરેખાનું શું થયું?
એ પણ ભૂસાઈ ગઈ ઘણીવાર. બધું જાણે એકાકાર થઈ ગયો.
જો કે આ બધો જે વિદ્રોહ હતો, ભાષાને તોડવાની વૃત્તિ હતી, એનું પરિણામ સાવ નકારાત્મક નહોતું આવ્યું, ખરું ને?
ના, બિલકુલ નહીં.
વૃદ્ધ બની, એની સીમાઓ વિસ્તરી, ખાસ કરીને
તળપદી બોલી.
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે,
જે કદાચ પહેલા મુખ્ય પ્રવાહની કવિતામાં ઓછી જોવા મળતી, એને જાણે નવું સ્થાન મળ્યું. આ વાત રસપ્રદ છે.
હા, આ એક બહુ જ મહત્વનું અને સકારાત્મક પાસું હતું.
આ નવા કવિઓએ શું કર્યું? પેલો પંડિતાઈનો ભાર, પેલી વિદગ્ધ અને સંસ્કૃતિવાળી ભાષાનો ભાર જાણે ફગાવી દીધો અને વધુ સહજ બોલચાલની નજીકની ઘરેળુ બાની અપનાવી.
પણ ગાંધીયુગમાં પણ તળપદી બોલી વપરાતી હતી ને?
હા, વપરાતી હતી. પણ જો આપણે થોડું પાછળ જોઈએ તો ગાંધીયુગમાં એનો ઉપયોગ થયો, પણ મોટે ભાગે દલિતો કે પીડિતોના દુઃખ દર્શાવવા પૂરતો જ સીમિત રહ્યો.
ઓકે.
એની જે પૂરી ક્ષમતા હતી એનો ઉપયોગ નહોતો થયો. એ પહેલાં પણ જુઓ તો નાનાલાલની ડોલન શૈલી કરતાં કાંતની સંસ્કૃતનિષ્ઠ શૈલી અને બળવંતરાય ઠાકોરની અગે પદ્ય રચનાનો પ્રભાવ વધુ હતો.
હા, જે ભાષાને થોડી શિષ્ટ અને કૃતક રાખતી હતી.
બરાબર. અને મધ્યકાલીન બાનીના પ્રયોગો પણ થયા, પણ એ ઘણીવાર ઉપરછલ્લા હતા, ચોક્કસ વિષયો પૂરતા જ.
ત્યારે આ નવા કવિઓએ તળપદી બાનીને શું કર્યું?
એમણે એને વધુ મુક્તપણે, વધુ વ્યાપક રીતે પ્રયોજી. એ જાણે કવિતાની મુખ્યધારાનો એક ભાગ બની ગઈ.
પણ આમાં કોઈ જોખમ ખરું? જેમ કે પેલી તળપદી બાની સાથે જોડાયેલા જૂના ભાવ વિશ્વો, ખાસ કરીને રોમેન્ટિક ભાવો, એ પાછા ઘૂસી જાય અને નવીનતા મરી પરવારે, એવું ન બને?
એ ભયસ્થાન તો ચોક્કસ હતું અને કેટલાક કિસ્સામાં બન્યું પણ ખરું. જેમ કે સ્ત્રોતમાં રમેશ પારેખના ગીતોનો ઉલ્લેખ છે.
હા.
ત્યાં ઘણીવાર તળપદી બાનીની સાથે પેલું પરંપરાગત રોમેન્ટિક ભાવ જગત પણ પાછું આવ્યું.
એટલે પુનરાવર્તનનો ભય ઊભો થયો.
હા, એક પ્રકારનું ચીલાચાલુપણું આવી જવાનો ડર. એટલે ખાલી તળપદી બાની વાપરવી એ પોતે જ નવીનતાની ગેરંટી નહોતી.
તો પછી આ કવિઓએ ભાષાને ખરેખર નવી બનાવી કઈ રીતે? પેલી એઝરા પાઉન્ડની વાત છે ને, મેક ઇટ ન્યૂ.
હા, મેક ઇટ ન્યૂ.
અને પોલ વાલેરીએ પણ કહ્યું હતું કે સારી કવિતા વાંચતા એવું લાગે કે કવિ જાણે એ શબ્દોના જન્મ વખતે હાજર હતો.
બરાબર.
આ નવીનતા લાવવા એમણે કયા રસ્તા અપનાવ્યા? કઈ તરકીબો વાપરી?
એમણે ભાષા સાથે ઘણી રીતે રમત રમી, એને તોડવા મરોડવાના ઘણા પ્રયોગો કર્યા. આપણે અમુક મુખ્ય રીતો જોઈએ જે સૂત્રોમાં દર્શાવી છે.
હા, કઈ કઈ?
એક મુખ્ય રસ્તો હતો નવા અન્વયો અને સંયોજનો કરવાનો.
એટલે?
એટલે કે પ્રચલિત શબ્દોને એવી રીતે સાથે મૂકવા કે એમાંથી નવો અણધાર્યો અર્થ કે ધ્વનિ પેદા થાય. ક્યારેક આ જોડાણ વ્યાકરણની દ્રષ્ટિએ વિચિત્ર લાગે, ખોટું પણ લાગે.
દાખલો આપશો?
જેમ કે ગુલામ મોહમ્મદ શેખનો પ્રયોગ છે, સૈકા કુશળ આંગળા. હવે આંગળા કુશળ હોય પણ સૈકા કુશળ?
હા, એ તરત વિચારતા કરી મૂકે.
બરાબર. જે બે શબ્દો સામાન્ય રીતે સાથે ન આવે તેમને બળજબરીથી ભેગા કરીને એક તણાવ ઊભો કરવાનો પ્રયાસ. આનાથી શું થયું? અનુભૂતિનું ક્ષેત્ર વિસ્તર્યું.
સ્થાપિત અર્થોને ડગમગાવવાનો પ્રયાસ. બીજું શું હતું?
જે તાકાત છે એનો ઉપયોગ કરીને નવા ભાવજગત રચવાનો પ્રયાસ.
જેમ કે
રાવજીના ઘ્રાણપ્રિયા, એટલે સુગંધ જેને પ્રિય છે એવી, કે અનાકાશ વિસ્મય, એવો વિસ્મય જેની માટે આકાશ પણ નાનું પડે.
વાહ.
લાભશંકર ઠાકર, જેમની ભાષા પર સંસ્કૃતનો પ્રભાવ તો હતો જ, તેઓ પણ કવિતામાં ભાવનો મિજાજ બદલવા અચાનક સંસ્કૃત જેવી પંક્તિઓ મૂકી દેતા.
પછી?
પછી રવાનુકારી શબ્દો, એટલે કે ધ્વનિનું અનુકરણ કરતા શબ્દો, ટપટપ, ખળખળ, એવા શબ્દોનો ઉપયોગ વધ્યો.
એનાથી શું થયું?
એનાથી કવિતા વધુ સાંભળી શકાય એવી બની. શ્રુતિગોચર કલ્પનો વધુ ઊભા થયા. મનોજ ખંડેરિયાના શાહમૃગો કાવ્યમાં આનો બહુ સરસ ઉપયોગ છે.
અને રાવજીએ પણ આનો ઉપયોગ કર્યો હતો.
હા, રાવજી તો આ રવાનુકારી શબ્દોની અસરને સાંભળવાથી આગળ લઈ ગયા, સ્પર્શ કે ગંધ સુધી લઈ જાય છે.
એટલે તેલી ઇન્દ્રિય વ્યત્યયની વાત આવી.
હા, એ જ. એક ઇન્દ્રિયના અનુભવને બીજી ઇન્દ્રિયના શબ્દોમાં કહેવું, જેમ કે તીણો અવાજ કે લીલો સ્પર્શ.
હા હા,
એ પણ ખૂબ પ્રચલિત પ્રયુક્તિ બની. જો કે સ્ત્રોત એવું નોંધે છે કે આ પ્રવૃત્તિ એટલી બધી થઈ કે હવે ક્યારેક એ થોડી રેઢિયાળ, મતલબ ક્લિશે જેવી પણ લાગે છે.
ઓકે, બીજું શું?
આ સિવાય જૂની બાનીનો નવો ઉપયોગ પણ થયો. પ્રાચીન કે મધ્યકાલીન ગુજરાતીના શબ્દો કે પંક્તિઓ લઈ એનો ઉપયોગ ક્યારેક વક્રતા, એટલે કે આયરની ઊભી કરવા કે નવો સંકેત આપવા માટે કરાયો.
જેમ કે રાજેન્દ્ર શુક્લના કાવ્યમાં પેલી પંક્તિ આવે છે.
હા, આધુનિક ભાષાની વચ્ચે અચાનક જૂની ગુજરાતીની પંક્તિ વની દીઠું અચરજ વળું આવી જાય. જો કે લેખક માને છે કે આવા પ્રયોગોની અસર ઘણીવાર ક્ષણિક હોય છે, લાંબી ટકતી નથી.
અને પ્રાસનું શું? એની સાથે પણ રમત રમાય?
ટોક્સિસ. લાભશંકરે બતાવ્યું કે પ્રાસ ક્યારેક બંધન બનીને ત્રાસનું કારણ બને છે, પણ સાથે જ એમના હાથમાં એક હથિયાર પણ છે. અને રાવજી એ તો પ્રાસનો ઉપયોગ કરીને જ ઘણીવાર સહેલાઈથી અર્થમાંથી નર્થ તરફ સરકી જાય છે. અને છેલ્લે કેટલાક કવિઓએ તો હદ જ કરી નાખી, એમણે ભાષાનું અતિક્રમણ કર્યું.
એટલે ભાષાનું અતિક્રમણ?
એટલે ભાષાને એના અર્થમાંથી સાવ મુક્ત કરીને માત્ર નિરર્થક ધ્વનિ, ઉદ્ગાર કે પછી પશુ પંખીઓના અવાજ જેવી બનાવી દેવાનો પ્રયાસ કર્યો, જાણે ભાષાનો ભાર જ ઉતારી દેવો હોય.
આ બધા જે પ્રયોગો થયા એને કેટલાક વિવેચકોએ માધ્યમ વિદ્રોહ કહ્યો, એટલે કે કવિતાનું જે માધ્યમ છે ભાષા એની સામે જ બળવો.
હા, એવો શબ્દ પ્રયોગ થયો છે.
પણ રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત મુજબ તે સમયના ઘણા સમકાલીન વિવેચકો આ નવી કવિતાને બિરદાવવામાં થોડા ઉતાવળા હતા.
હા, એવું બન્યું.
તેઓ કદાચ પેલી શાસ્ત્રીય સૌંદર્યશાસ્ત્રની ઝીણી ચર્ચાઓમાં નહોતા પડતા કે રચનાની શિસ્તનો બહુ આગ્રહ નહોતા રાખતા અને બસ એને વધાવી લેતા હતા.
અને આના સારા અને ખરાબ બંને પરિણામો આવ્યા.
કેવા?
જુઓ, જ્યારે ભાષા સાથેનો પ્રયોગ કવિતાના મૂળ ભાવને, એની સંવેદનાને વધારે ધારદાર બનાવતો, જ્યારે કાવ્યની ભોંય પર ટકી રહેતો અને એની સાભિપ્રાયતા સિદ્ધ થતી, ત્યારે એ પ્રયોગ સાર્થક બન્યો. એણે કવિતાને સમૃદ્ધ કરી.
એ તો બરાબર, પણ ખરાબ પરિણામ?
પણ ઘણીવાર એવું પણ બન્યું કે આ પ્રયોગો ખાલી ફેશન માટે થતા હતા, બીજાની નકલ કરવા માટે, અથવા તો માત્ર બિનજવાબદાર ભાષાકીય રમત બનીને રહી ગયા.
એટલે કૃત્રિમ લાગતા હતા.
બરાબર, સાવ કૃત્રિમ. સ્ત્રોતમાં એક અમેરિકી વિવેચકનો ઉલ્લેખ છે જેમણે આવી કવિતા માટે બહુ કડક શબ્દો વાપર્યા છે. ટોયલેટ પેપર પોએટ્રી.
ટોયલેટ પેપર પોએટ્રી, બાપરે.
હા, એટલે કે સાવ ક્ષણજીવી, નકામી, ફેંકી દેવા જેવી કવિતા. અને સ્ત્રોત પણ સ્વીકારે છે કે આવી રચનાઓનો પણ ત્યારે રાફડો ફાટ્યો હતો.
આ સંદર્ભમાં રાવજી પટેલની જે અંતિમ તબક્કાની કવિતા છે એને ક્યાં મૂકીશું? ત્યાં તો એવું લાગે છે કે જાણે અર્થનો સાવ લોપ કરીને ભાષાની ક્ષમતાને અતિક્રમી જવાનો એક સભાન પણ કદાચ હતાશાભર્યો પ્રયાસ છે.
હા, એવું કહી શકાય. સ્ત્રોત એવું સૂચવે છે કે રાવજીનું ચિત્ત એમની સંવેદના એટલી પ્રચંડ ગતિએ દોડી રહી હતી કે ભાષા બિચારી પાછળ રહી ગઈ.
ભાષાએ ગતિ પકડી ન શકી.
બરાબર. પરિણામે એમની પાછલી કવિતામાં શબ્દોનો એટલો બધો ભરાવો છે, એક પ્રકારની ગૂંગળાવનારી ઘનતા, એક અજસ્રતા, ખીચોખીચપણું દેખાય છે કે શ્વાસ લેવો મુશ્કેલ બની જાય.
અને અર્થ?
ત્યાં સંગતિ અને તર્કબદ્ધ અર્થનો જાણે છેદ જ ઉડી ગયો છે. જાળી બહાર કાવ્યની પેલી પંક્તિ જુઓ, તથી ડોળે ઉભડાક્યો ઉથત આગત રી અશી.
હા, આનો અર્થ કરવું તો બહુ મુશ્કેલ છે.
લગભગ અશક્ય. ક્યારેક તો એવું પણ લાગ્યું કે કવિઓ પોતાના સમયે સમાજ કે ઈશ્વર સામેનો જે ગુસ્સો હતો ને, એ જાણે શબ્દ પર જ ઉતારતા હતા, ભાષા પર અત્યાચાર કરતા હતા.
આથી જ પેલી સાચી સાર્થક કવિતા અને આ કૃત્રિક પ્રયોગશીલતા, એ બે વચ્ચેનો ભેદ પારખવો બહુ જરૂરી બની ગયો.
ખૂબ જ જરૂરી. પણ સ્ત્રોત એમ પણ કહે છે કે તે સમયે નવું વિવેચન પણ હજી વિકસી રહ્યું હતું, કદાચ મુગ્ધાવસ્થામાં હતું.
એટલે આ ભેદ પારખવાનું કામ પણ અઘરું હતું.
હા, પડકારજનક હતું. અને આ બધા ભાષાકીય દાવપેચ, આ વિદ્રોહ, એના અંતે કવિઓને કદાચ ધીમે ધીમે ભાષાની પોતાની જે સહજ મર્યાદાઓ છે એનો પણ અહેસાસ થવા લાગ્યો. લાભશંકર ખાકર જેવા ચિંતનશીલ કવિ પછીથી સવાલ પૂછે છે, ભાષા તો કેટલું ઉત્ખનન કરી શકે છે?
એટલે કે અનુભવના ઊંડાણમાં શબ્દ ક્યાં સુધી પહોંચી શકે?
બરાબર. અને ક્યારેક તેઓ ભાષાના સિદ્ધાંતવાદીઓ પેલા ભાષાશાસ્ત્રીઓને કટાક્ષ પણ કરે છે, ભાષાના ભણેશરીઓ અટવાતા ઓથારે.
જાણે કહેવા માંગે છે કે ખાલી નિયમો જાણવાથી ભાષાનો મર્મ નથી પકડાતો.
બિલકુલ. અને આખરે જ્યારે ભાષાની સીમા દેખાય, પછી શું? પછી શબ્દને ઓળંગીને સીધા સ્પર્શ દ્વારા અનુભૂતિ પામવાની ઝંખના જાગે છે, સ્પર્શથી ઓગાળ મારા અર્થને.
પણ અહીં ફરી એક ચક્ર પૂરું નથી થતું. જે નવી લઢણો, જે નવા પ્રયોગો એક સમય બળવાખોર અને તાજા હતા, શું એ પોતે જ સમય જતા રૂઢી નથી બની જતા?
હા, એ ભય તો હંમેશા રહેવાનો.
પુનરાવર્તનનો ભય.
ચોક્કસ. દરેક નવીનતા સમય જતા જૂની થાય છે અને પોતે જ એક પરંપરા બની જાય છે, જેની સામે કદાચ ભવિષ્યની પેઢી બંડ પુકારે. અંતે તો સ્ત્રોતનો સાર એ જ નીકળે છે કે આ બધા મંથનમાંથી, આ ભાષાકીય ઉથલપાથલ અને પ્રયોગશીલતામાંથી જે સાચી, જે ટકી રહે તેવી આસ્વાદ્ય કવિતા આપણને મળી,
તે જ આપણી મૂડી.
બરાબર. તે જ આપણી પ્રાપ્તિ ગણાય. બધું જ સોનું નહોતું, એ સાચું, પણ જે મળ્યું તે કિંમતી હતું.
તો આપણે જોયું કે કેવી રીતે 1956 પછીના દાયકાઓમાં ગુજરાતી કવિતાએ એક બહુ મોટો વળાંક લીધો. પરંપરાગત કાવ્ય બાની સામે અસંતોષ વ્યક્ત થયો.
ભાષાના બંધનો તોડવાના ધનિષ્ઠ પ્રયાસો થયા.
અર્થ અને નિરર્થકતાની ધાર પર કવિઓએ જાણે નૃત્ય કર્યું, અને આ પ્રક્રિયામાં ભાષાની નવી શક્યતાઓ પણ ખુલી અને એની મર્યાદાઓ પણ સ્પષ્ટ થઈ.
હા, એક જટિલ અને રોમાંચક પ્રકરણ હતું એ.
ગુજરાતી કવિતાના ઇતિહાસમાં જેમાં સફળતા પણ હતી, નિષ્ફળતા પણ હતી, બંનેના પાઠ હતા. તો આ આખી વાતચીત પરથી આપણે શું તારણ કાઢી શકીએ, શું અર્થ કાઢી શકીએ આ બધાનો?
સો વોટ ડઝ ધીસ ઓલ મીન? મને લાગે છે કે અહીં એક મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે, અને એ ખાલી એ સમયગાળા પૂરતો મર્યાદિત નથી.
ધીસ રેઝિઝ એન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન.
કેવો પ્રશ્ન?
શું શબ્દ સાથેની આ રમત, ભાષાની સીમાઓને પડકારવાની આ વૃત્તિ, એ માત્ર એક ઐતિહાસિક ઘટના હતી, વીતી ગયેલા સમયની વાત?
કે પછી દરેક પેઢીના દરેક સાચા કવિ માટે પોતાની ભાષા સાથે સતત સંઘર્ષ કરવો પડે છે, તેને નવેસરથી ઘડવી પડે છે, તેના પરંપરાગત અર્થોને પડકારવા પડે છે.
એટલે કે આ એક અનિવાર્ય અને સનાતન સર્જનાત્મક પ્રક્રિયા છે.
હા, કદાચ એવું જ છે. કદાચ સાચી કવિતા હંમેશા આ પરંપરા અને પ્રયોગના, સ્વીકાર અને વિદ્રોહના દ્વંદ્વમાંથી જ આકાર લેતી હશે.
વાત તો વિચારવા જેવી છે.
ભાષા પોતે જ એક જીવંત વસ્તુ છે, નહીં? અને કવિનું કામ કદાચ એને સ્થગિત થવા દેવાનું નથી, ભલે તે માટે તેને સતત હલાવવી પડે, જરૂર પડે તો તોડવી પણ પડે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.